એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર રામ મોરીની વાર્તા મોહતુ. ઓડિયો પઠન દૈવત જોશીપુરા.
એ જય સગતમાં મારી બેનીને, ડેલીમાંથી કાંગ સડીનો અવાજ આવો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈને મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે હૂતા હતા, ને બારી બા વલોણાની ચા બંધ કરી એના પાંખડે ચોટેલા માખણના ફોંદા લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી પર મન મૂકીને વરસતો હતો. અમારા ચાર રૂમની ઓસરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણના લોંદા કાઢતી હોય એનો અવાજ, અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહેલ પહેલ ડેલીમાં ન હોય. ઈટાણે કાંગ સડીનું જય સગતમાં મારી બેનીને પખવાડીએ બપોર ટાણે સંભળાય. કાંગ સડીનો અવાજ આવ્યો એટલે મેં બા સામે જોયું. એણે ફટાફટ વલોણું એક બાજુ કરી એના પાંખડા લૂંચીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાંસળીમાં છાશ ભરી. આવી ગઈ, આવું સૌ હો, એટલું બોલીને છાશની તાંસળી હાથમાં લીધી ને એના રાણી કલરના લેરિયાની છાતી સમાળો ઘૂમટો કાઢીને બા સડસડાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખતની જેમ જ બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે ઈ આવ્યા છે, તો હટ બાને કી આવાય કે બા ફટાફટ ઘરમાં ગયે મારા બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગ સડી હારે ખબર નહીં, પણ વર્ષોથી જાણે બેનપણા. આમ તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું નથી હોતું, એમાં વાતું વટી તો કોની હારીઓ કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જાતા, ને શિપર માથે લુગડાની હારવાર કેટલી વાતો પથરાઈ જતી. લુગડાય નીચોવાય ને કંઈ કેટલી ફરિયાદોય નીચોવાય. પોતાના ધણીને કાંઈનો કંઈ હતી, બાયુઈના વરના સોવણાને કે બુશળ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું જોયેલું, ને સાબુના ધોળા ફીણ જેવા બાયુના હોંકારા, હશે બાપા, અસતરી અવતાર, બાંધી મુઠ્ઠી લાખની, આવા હોંકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કદડો નીકળી જતો. પણ હવે તો ભમરાળા ઘરે ઘરે નળ ગુડાઈ ગયા. તે પોતે ધૂણવાનું ને પોતે ધૂપ દેવાનું, એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કાંઈ મજા ના આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણીવાર બધીવાર બાયુ હારે વાતું કરવા જાતી, પણ જ્યારથી નળ આવી ગયા કે બધું બાયુ બિચાર્યું, એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવાનું ચાલુ કરી દીધું. એવા ટાણામાં આ એક કાંગ સડી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતું કરતી. બાપુને આ બધું ન ગમે. મૂળે અમારી ડેલીને બાદ કરતા આખો વસ્તાર વહવાયાનો, તે બાપુને ઈ જ ન ગોઠે. ને ઘણીવાર કીધા કરે કે આવા ને આવા મહોતા હારવે, વળી હું સંબંધ રાખવાનો? એની હા તો વાટકી વ્યવહારનો હોય, એટલે બાપુ આવે ને બા ડેલામાં કાંગ સડી હાર્યો હોય તો બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા પડી જાય એવી ગાળું આપે ને, એવું કાંક બોલે ને એમાં કોઈ વાંધો નથી. બા કહે ને એમ કે અસ્તરીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગઈ હોય. આ કાનમાં મોટા ઠળિયા ને વધારાના વિંધાની ટીબક્યું એટલે છે કે આ બધું કાનમાંથી કાઢી નાખવાનું, સંઘરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા ઉપર હાથ છૂટો કરી લે. ઈ મને ન ગમે એટલે જ હું બાની હારોહાર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘરે ભાગી આવેલી, ઈ ટાણાથી બાનું બોલવાનું ને દાંત કાઢવાનું બંધ. આવતા બેન ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી જાય એવું રોયેલી. હું તો કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની કાળી રાડચ તો આજે કાનમાં ટીપધું પાકેલા વિંધામાં પરું ભરાયું હોય ને એમ દુખે છે. ઓય મારી માડી રે, અને મારી નાખશે એ રોજડીના લોટવાળા હાથે બા રાંધણિયા બાર દોડી આવેલી. મારી તો આંખ્યું ફાટી રહી ગયેલી, ગૂંચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખ્યું, પરસેવે રેબ જે ભાવડી કોરે બેવડ વળી ગયેલી, એનો આખો વાહો લાલ ચોળને એમાં લાલ લાલ ચક્કામાં ઉપસી આવેલા. બાના ગળામાં બે હાથ પરોવી એ લગભગ બેસુદ્ધ જેવી થઈ ગયેલી. હું તો જળની જેમ ઊભી ઊભી જોઈ રહેલી, શું કરવું એવું કંઈ સમજાતું જ નહોતું. એ પછી તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓને લેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા હતા. ઓસરીને ફળિયામાં ગામના કડિયા ચોઈણા સમાતાના હતા. ચાના સબડકા, બીડીઓના ધુમાડાને બજર છીકડીના પડીકા અને પિચકારી વચ્ચે જાણે બધા શું લેવા ભેગા થયાસ એ તો જાણે બધા ભૂલી જ ગયા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી. ગેસ ઉપર ચા માથે ચા મૂકાતી જતી હતી. પૂળો પૂળો મૂછોને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જાણે કોઈ અગમ ઉકેલ આપવાના હોય એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણિયાનો ધુમાડો કાઢતા કાઢતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય એમ જોશું બેઠેલું. મલકાખાના દાખલાને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી, પણ એ બધામાં હવે આવું કરવાનું છે હું? ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એટી રશકેબીની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ઘૂમ થતા હતા ને માલિપા ઘરમાં બાયુ તો જાણે બોલતી જ બંધ નહોતી થતી. હશે બેન, ગમે એમ તોય તારું સાચું ઘર તો છે જ ને. સહન કરતા શીખ્યો ભાવ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવી. દુઃખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ એ બધું જીરવી જાય એનું નામ માણસ. ને ગમે એમ તો એ આપણો માણસ છે, ઈ નો મારે તો કોણ પાડોશી આવે? અગન કસોટી છે આ બધી અસ્તરીને અવતારની, એને ભોગવીએ છૂટકો મારી બેન. કઠળાઈની કાબરીય મારી બેન, કાલ્ય હવારે જયા આવશે માં ઘીના હામમાં ઘી ઢોળાઈ જશે. અમારા લક્ષ્મીને તો બાપા કેવા દેખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણે તો જો આજ કેવી સુખી છે. તોય તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજ્જનબા જેવું તને ચીવું હોય ને તો તું સીધી કૂવામાં જ પડે. મને દાજ ચડતી હતી, આ બધું હું થાવા બેઠું છે એ કાંઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આંખ્યું રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકીને બાના લેરિયાનો છેડો કસ કસાવીને પકડી બેઠી હતી. પછી હું નક્કી થયું એ કાંઈ ખબર ન પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયું હતી એ ઓયડામાં આવ્યો. લાગતી વળગતી બાયુંએ તરત ઘૂમટો તાણ્યા. હાલો લ્યો બેનબાને તૈયાર કરી દો, જાગદાર પાછા મૂકવા જવાની છે. ભાવડીએ તો રીતસરનો ઠૂંઠવો મેલ્યો. બા બે હાથ જોડી કરગરવા લાગી. મારી સોડીને મારી નાખશે એ નભાયા, મારી સોડીને મારે નથી મૂકવી ન્યા. તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો? કાકા બા ઉપર તાડુક્યા. કાકાને બાની ચણભણમાં ખબર એ ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા અને એક દીધી હોય ને ફેરવીને કહેતો ઉપડેલો હાથ બાના મોઢા ઉપર ઝીકાયો. ભાવડી તો બાને મૂકતી જ નહોતી. એનું બાવડું પકડીને બાપુએ વડકું કર્યું. હા મોયરે, નક્કર વારો પાડી દેશ મા દીકરી બહેનો, તારી માને આખો ભાવ ઘરમાં ગુડી રાખવી છે? વહવાએ સવી પાડે આપણે કાંઈ? હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઊભી રહી ગઈ. રોતી કકળતી ભાવડીને પાણીનો કળશ્યો નસીબ ન થયો ને ઢસડાતી કૂટાતી ગાડીમાં બેસાડી દીધી ને કટમની ચાર ગાડી જાગદાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીકીઓ, માવાના કાગળ, એંટી રકળિયું ને છીંકડીની પિચકારીઓ આખી ડેલી સામે જાણે દાંતિયા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સુધબુદ નથી રહેતી, તે ખાટલામાં સૂઈ રહે, ખવડાવોય ખાય ને પીવડાવોય પીએ. પણ આ ટાણે ખબર નહીં કે એને હું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એણે રોવાનું ચાલુ કરેલું. પેટીને ટેકો દઈ એ આખો દી બા ચૂપચાપ ગુમસુમ પડી રહેલી. એ પછી તો બપોરે ઘણીવાર ભાવડીના ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બાને ફોન દે. બા તો બાર સાખે ઊભી ઊભી હિપકા ભરતી મને કહેતી, હરસુડી ભાવડીને કે બા વાડી ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બા તો છે ને ઈ તો છે ને ઈ રોતી રોતી તલેલા લાગતી. નંભાઈ તને ખોટું બોલતાય નથી આવડ, ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી. બા ઘણીવાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેસી જાય, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો નમણે હાથે મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે કે હર્ષા મારી ભાવીએ બિચારીએ ખાધું હશે, ને પછી કોળીઓ એના ગળે ન ઉતરે. રાતે બા મારી ભેગી સૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉગળી જાય ને જોઉં તો બા તો ભાવડી જ્યાં આવીને પડી હતી એ કોરે બેઠી બેઠી ત્યાં અટાણે અંધારામાં અપલક જોયા કરતી હોય.
તે ઈ ટાણામાં આ કાંગસરટી આવતી થઈ ને ઈની બાની હા બેનપણા ધ્યા. તે બા એકની એક હારે વાતું કરતી. પખવાડિયા ગામમાં કટલરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસળીનો મને ભારે લગાવ. એની પાસે ભાત ભાતને જાત જાતની વાતું હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે પણ બપોરા તો એ અમારી ડેલીમાં જ કરે. ઈ આવે ને જય સગતમાં મારી બેનીને બોલે એટલે બા તાંસળી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસળી રોટલો ગાંઠિયાનું શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતું કરતી જાય. અમારે ગામડા ગામની સોડીઓને હટાણું કરવા ગાયતાય જવા ન મળે. તે આ કાંગસળી જ બધા સમાચાર લાવતી કે બેન આ બંગડી જુઓ સમ્મક સલ્લો ફેશનની છે. આ જો નખરંગવાની શીશી એની માલિપા ત્રણ કલરની ભાત પડે હો. અમારે ત્યાં શહેરમાં તો કોલેજ કરવા જાય એ બધું આ શીશી વાપરે. આ કાનમાં પહેરવાના લાંબી સર્વેના બુટિયા આજકાલ આનું બહુ ચલણ છે. ટીવીમાં નથી જોતા? ઈ નો લે બેન, એની ફેશન નથી. આ ચાંદલા જો, એમાં દીપિકાનું ફોટો છે કે નહીં? હે, દીપિકા આ જ ચાંદલા સોટાડે હો? હું એને આમ એકધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલિપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લાલ પીળા કેસરી મોતી ભરતને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મહોતી જેવી આછી ઓઢણી. બાપુ કઈ આમને લોકોને અમસ્તા તે મહોતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોરિય તડકામાં બહુ જ તબકે. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જટા બુટ્ટા અને ઈ બુટ્ટાની પાતળી સાંકળ જેવી સરિયું ઠેઠ વાહે અંબોડામાંથી પીનમાં ખોસેલી. એણે ના જાડા કાળા ભમ્મર વાળને બંબોડામાં કસકસાઈને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ત્યારે ના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે. જાડા હોઠ, ગળામાં બે હાથમાં મોર પોપટ ટીબક્યું વીંછી ઓમનીને કાન ગોપીની ભાત પડાવે. એનું ભરાવદાર ડીલ ને અમકમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ ઉપર ધોળા ને લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ ઉપર ચાંદીના મેલા ઝાંઝર, મને એના હોઠ હેઠેની કાળી ટીલી બહુ જ ગોઠતી. તે એક દી હુંય તે ખાટલો ઢસડી કાળી સ્કેચપેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને શો કેસમાં જોઈને મલકાતી હતી. ત્યાં મારી બા ભાળી ગઈ ને મને ખીજાતી સ્પે, નંભાઈ તાર બાપ ભાળશે તો વારો પાડી દેશે, ભેંસ બધા વણઝારણ જેવા વેશ. કાંગસળી આવતી ત્યારે એના પગમાં મેં તો ચંપલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું, તે બેન ચંપા આ ચંપલ મારે કશા કામના નથી, તું પે તને પગ બૈણું લાગતું હશે. ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયુના ચંપલ અમારું જોમ ન ખમી હકે. હું બાને ઘણી ફેર કહેતી કે આ બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું સુંડલામાં, તોય ભૂત જેવી થઈને કાં આંટા મારતી હોય છે? ત્યારે બા કહેતી કે પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસળી એનો સુંડલો મૂકે ને સોડિયુંના ટોળે ટોળા ઉમટી પડે. એક હાથ લાંબુ બારકું ઈ સુંડલામાં હારે લઈને જ આંટા મારતી હોય. એની એક ગાંઠ છૂટતી જાય ને ભેગી કાંગસળીની વાવ્યુ છૂટતી જાય. બા ક્યારે ભાવડીની વાવ્યુ કાંગસળી પાસે ન કરતી, પણ એની પાસે તો ગામ આખાની વાત્યુ હોય. ઈ તો ગામ આખાની વાત કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દરસેલે છાશ આપે તે ઈ કાંગસળી મને ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં તો બા તરત જ કે લઈ લે માસી થાય ના ન પડાય. લ્યો તો હવે આ કાંગસળી મારી માસી થઈ ગઈ. એક બે વાર તો બધું જોવામાં હું એટલી બધી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગયા એની ખબર ન રહી ને ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો. કાંગસળીને બંડીકો લઈને મારવા દોડેલા. ખૂટિયલ મારીની ભીંસા ખેરવી નાખીશ તારા જો હવે ડેલીમાં પગ મૂક્યો છે તો, ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંડિયું વાળતી હોય એમ ઈ કાંગસળી ઊભી થયેલી. બાયું ઉપર જોર કાં બતાવે છે ભાઈ? ક્યું તારું ગરાસ લૂંટવા આવી છો તે આટલો રાતો પીળો થા છો? હું તો જો આ હેલી. એ પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી ઓઢણીનો છેડો દાંત એટલે દબાવી એ ગઈ તે ગઈ. પછી કેટલાય દી દેખાણી નહોતી. ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપને હાથ વધી ગયેલો. વાતે વાતે એ બા ઉપર છૂટો ઘામ કરી લેતા. તે દિવસે બપોરે એ રોંઢો કરતા હતા ને હું અમારા ડોશીને ટેકો દઈને બેહાડીને શાકમાં રોટલો ચાળવેલો હતો એના કોળિયા દેતી હતી ને મારી બા બારસકે ઊભી ઊભી લેરિયાના ઘૂમટામાંથી ખાલી એટલું જ બોલેલી કે ઘણા દી થઈ ગયાસ ભાવડીના બાપુ, તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો? ખણ કરતો છૂટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો. કપાળે હાથ દઈ બા ઉંબર પર હેઠી બેસી ગઈ. અડધો રોંઢો મૂકીને બાપુ ઊભા થઈ ગયા ને બાને હજુ કંઈક વધુ મારવા જાય એ પહેલાં હું દોડીને બાની આડી પડી ગઈ. તારી માને જદ ઘોડાણીયણી, તારી માએ મારી આબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ત્યાં મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તો સોડિયુંમાં શું આવે? જન્મ્યા ભેગી મારે તો જળુંબમાં ગુડી દેવાની જરૂર હતી તો આ દીજ ન આવત. ઈ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું, પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવાય બાપુએ મને બાજુના ગામ સુધી ન જવા દીધી. મારી હાર્યની બધી સોડિયું સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ, પણ ભાવડીના કેસના લીધે મારે નસીબ ઈ ન દિયું તો મેં કીધું બળ્યું ભણતર, ભરત ભરવા બેહી જાવી. બાની સૂજી ગયેલી આંખું જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાસામાં પડેલા લાલ ચકામા જેવા દોરા દેખાય. અમારા ડોશીમાને હું શાકમાં રોટલો ચોળીને ટેકો દઈ બેસાડીને કોળિયા એના મોઢામાં મૂકતી હોઉં ને ત્યારે મને એમની ફિક્કી પડી ગયેલી આંખીઓમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તગતગતા દેખાય. બા કહેતા કે અમારા એક ફઈ હતા, વસંત ફઈબા, બાપુના મોટા બેન. એને સાસરે વળાવ્યા ઈ ટાણે અમારા ડોસાજી તે હયાત. કે ત્યાં સાસરીએ કંકાસથી કંટાળીને એક દી એણે અગન પછોડો ઓઢી લીધો, બળી મરેલા. તે ઈના ક્રિયાક્રમ પતાવ્યા પછી અહીંયા ભળ ભાંખણે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમારા ડોશીને ઈ વાતનું એટલું વહ્યું લાગી ગયું કે મારી દીકરીએ એના દખ બાબત મને કાંઈ કેવરાવ્યું નહીં ને હું માં થઈને મારા જણિયાનું દખ સમજી ન હતી. કે બસ તે દીની ઘડીને આજનો દી ડોશી ખાટલામાં ગુમસુમ પડ્યા રે. અને હવે તો ભળ ભાખડે કોઈના ફોન આવ્યો તો અમારા ડોશી તો આખી ડેલી ગાજી જાય એવા રાગડા તાણી તાણીને રોવા માંડે કે હું મારી વસનને બાળી નાખી, મારી વસનને મારી નાખી, એ ફોન આવ્યો, ફોન આવ્યો. તે આજકાલ આવતા ફોનના લીધે બાને તો કંઈક આવું આવું થવા માંડ્યું. કોઈકનો ફોન આવે ને બા ધરૂજવા માંડે, પરસેવો વળવા માંડે. એને તો રાતોરાત જાણે કે મારી બા ગઢી થઈ ગઈ હોય એવું લાગ્યા કરે. તે આજે કેટલાય દી પછી કાંગસડીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો. તે બા તો જાલી ન જલાય એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણતી છાશની તાંસળી ભરીને સડસડાટ ડેલીએ પહોંચી ગઈ. મેં દોડીને ઓલીપાનો ડેલો બંધ કરીને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ? જો તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી, એક હારે બે બે કટલેરીના સૂંડલા મૂકાણા હતા. મને બા કે જા હરસુડી, હબદણીયા દોટ મૂલ્ય ને બીજું છાલિયું છાશનું ભરીને આવ્યો ટાંકામાંથી જા. હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એની કરતાંય બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભડક ને બીજા પગની પોલોંઠી વાળીને મોહતો જેવી ઓઢણીથી પરસેવો લૂતી બેય કાંગસડી રોટલો ગાંઠિયાનું શાક દબડવા માંડ્યું. હું બે હાથ કેદ્યમાં ટેકવીને નવી કાંગસડીને જોતી હતી. બા હેઠે બેહી ગઈને નવી કાંગસડી સામું જોતા મોટીને પૂછવા લાગી, તે બેન આને તો પૈણાવી દીધી હતી ને? હા પૈણાવી તો હતી બેન, રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતાય બોલી, પણ ભમરાળો એનો વર પીટ્યો દારૂડિયો હતો. હું પેલી નાની કાંગસડીને જોઈ રહી, ઓઢણીના છેડાને એક હાથે પકડીને ફટાફટ રોટલો ચાવતી હતી. અરે બેન, અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવું હતું, લે કાંઈ કેવરાવતી નહોતી ને એ નિસમારીનો આને એટલી બધી મારે, એ આ બધું ખમી ખાતી હતી. મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડીને જોઈ રહી. એ તો ભલું પૂછ્યું એના પાડોશીનું કે એને કાંક સદબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન ચંપા હાલ તારી જણીના ખાટકી પતાવી દે, એ પહેલાં લઈ જા. છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂંછડ્યા. પણ વાંધો હું પડ્યો તો બેન? બાએ માથાનો છેડો સરખો કર્યો. વાંધો? વાંધાને કાંઈ વાના માતર હોય બેન? કામ ધંધો નહોતો કરો ને દારૂ પીને પડ્યું રહેવું તું ઢરાયા ઢોરની જેમ, પણ હું કાંઈ મૂંગી મૂંગી ભોમાં ભંડારી નાખો એવી છે ને? અહીંથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈને વળતા 9 વાગ્યાની બસમાં સુંડલો કરિયાવર સમેત દીકરી પાછી આપી. અહીં બાકી મારી દીકરીની દાંતળીની કમાણી પર એ ભમરાળો તાગડધીના કરે એ વાતમાં માલ નહીં. લે આ રોટલો ખૂટવાડ્યું. એણે વધારાનું રોટલાનું બટકું દીકરી તરફ ધર્યું. ઓલી પાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો. બેન, આદમી વગર કાંઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિનાય ધોડ્યું જાય. મારું ગયું એવું, મારી માય કાંગર્યું વેચતી, હું વેચ્યું છું ને હવે મારી દીકરી વેચશે, હું ફેર પડી જવાનો. પણ ઈ એની માના વરો નચાવે એમ નાચીએ એ વાત ખોટી. બાકીનું સાંભળવા ન રોકાણી દોડીને ઓલીપાના ડેલે ગઈ ને ડેલો ઉઘડ્યો.
ક્યાં મરી ગઈ હતી? કાનમાં ડાટા ભરાયા છે? હા, હું તો બાપુને જવાબ દીધા વિના ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું દોડીને ડેલીમાં પોગી ગઈ.
બાનો હાથ પકડી કહેવા માંડી, બા, મારા બાપુ આવ્યા છે, હબદય ઘરમાં ગેર્યા. બે કાંગ સળિયુએ સુંડલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી અને નાની કાંગસળીના હાથમાં મૂકી. ઓલી નોતી લેતી કાંગસળી એની દીકરીને કહે,
લઈ લે માસી થાય, ના ન પડાય.
બાની આંખીઓ ભરાઈ આવી. એને દુખલા લીધા અને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું પણ એનું ગળું ભરાઈ આવ્યું તો બોલાતું નહોતું. બાપુ ફળિયામાં રાચું નાખતા.
ક્યાં મરી બે? રખડેલના પેટવું.
હું ધોળીને ફળિયામાં આવી. ક્યાં છે તારી માં?
ડેલીમાં.
ન્યા હું એના બાપની દાટી હતી.
ઠેક ઓલી આવી હશે ને તેને મોહતાવાળી. આટલું બોલીને એણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ.
રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એણે હાથમાં લીધી. હું ધોડતું બાપુની હારવાર ડેલીમાં જોયું તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમી અને મલમ હાલ્ય હાલતા હતા. પવન ફૂંકાતો હતો અને એમાં એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાણો અને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું કે બાપુ, મોહતું તો મારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની નીકળી ગયું.